આપણે શરૂઆત ક્યાંથી કરી કે કર્મ બંધન ના કારણો કયા કયા. જો પેજ નંબર છે 104 ક્વેશ્ચન 299 કર્મ બંધન ના કારણો કયા કયા. તો કર્મ બંધન ના કારણો 5 છે. નિત્યત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ. ફરીથી બધા નામ બોલશો એટલે યાદ રહી જાય. નિત્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. એમાંથી આપણે નિત્યાત્વ નું સ્વરૂપ લાસ્ટ ટાઈમ ચાલુ કર્યું. જો એની પરિભાષા આપણે જોઈ લઈએ, દર્શન ક્રિય નિત્યાત્વ અથવા નિત્યાત્વ દર્શન. જો ઘણી જગ્યાએ નિત્યાત્વ વર્ડ યુઝ કરો તો ઇટ મીન્સ મિથ્યા દર્શન, જ્ઞાન ચારિત્ર ફોલ્સ. અને ઘણી જગ્યાએ મિથ્યાત્વ વર્ડ યુઝ કરે તો ઇટ મીન્સ ઓન્લી મિથ્યા દર્શન. તો કયા કોન્ટેક્સ્ટમાં શું છે તે આપણે થોડું સમજીએ. તો મિથ્યાત્વ કોને કહે છે? તો પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં ઉલટા શ્રદ્ધાને તથા અદેવ અથવા કુદેવમાં દેવબુદ્ધિ, અતત્વ ને તત્વ માનવું, અધર્મ અથવા કુધર્મ ને ધર્મ માનવું ઇત્યાદિ વિપરીત શ્રદ્ધાને નિત્યાત્વ કહે છે. ઇન શોર્ટ શું છે નિત્યાત્વ? કોને કહેવાય? જે ઊંધી માન્યતા છે એને નિત્યાત્વ કહેવાય. તો કયા વિષયમાં ઊંધી માન્યતા? કે જે પ્રયોજનભૂત વસ્તુ છે, પ્રયોજનભૂત એવા તત્વ છે એના વિષયમાં ઊંધી માન્યતાને નિત્યાત્વ કહે. જો જેવી રીતના અહીંયા એક એક્ઝામ્પલ છે આપણે વાંચી લઈએ. મોક્ષ શાસ્ત્ર છે 8મો સૂત્ર 1, એમાં પેજ નંબર 493 છે ટીકા. એક એક્ઝામ્પલ થી વાત કરે છે કે એક્ઝામ્પલ શું છે કે કોઈ જગ્યાએ એક થોડો પાગલ માણસ બેઠો છે અને એ પાગલ માણસ જ્યાં બેઠો છે, મોક્ષમાં પ્રકાશાત્મા પણ સેમ એક્ઝામ્પલ છે કે કોઈ પાગલ માણસ નદી કિનારે બેઠો છે, ઇમેજિન કરો, અને ત્યાં એક આખું રાજાનું સૈન્ય આવે છે થોડા વખતમાં. તો આપણે જૂના જમાના આપણા પુરાણોમાં તમે વાંચો ને તો રાજાને 10,000 રાણી છે, એવું બધું અલગ અલગ આવે. અને પછી એની સાથે હાથી ઘોડા બધું આવે, ફૂડ મટીરિયલ આવે. હવે એ લોકો આપણી જેમ ટેન્ટમાં તો રહે નહીં, એ લોકોના તો બેન્ચ પણ થોડા અલગ જાતના આવે, તો એ બધા ટેન્ટ ને બધું આવે. અને એ લોકો ત્યાં નદી કિનારે જે સ્ટે પણ બાંધાય છે, ત્યારે તો 5-star હોટલ હતા નહીં, એટલે જે સ્ટે નદી કિનારે એ લોકોના 5-star હોટલ સાથે કેરી કરે એ લોકો ટેન્ટના ફોર્મમાં. તો એ પાગલ માણસને શું થાય? કે પાગલ છે નહીં તો એ તો એમ માને કે આ બધું મારું છે, તો મારી 10,000 ગાડી, આ બધા ટેન્ક પણ મારા, બધા સોના ચાંદી મારા, આ બધું ફૂડ મટીરિયલ પણ મારું, બધું મારું. એટલે એને એમ થાય કે એક રાત માટે આઈ એમ બીકમ લાઈક કિંગ. ખ્યાલ આવે? એ તો પાગલ છે ને, તો એને તો એવું લાગે. હવે નેક્સ્ટ મોર્નિંગ શું થાય છે? એવરીબડી ઓન ધ વે. એ રાજા તો આગળ જવા માટે નીકળાતા તો બધું વાઇન્ડ અપ કરવા લાગ્યા. તો એ પાગલ શું કહે છે? હે, મારી વસ્તુ લઈને ક્યાં લાવો? હે, આ તો મારા કપડાં છે, આ તો મારા સોના ચાંદી. હવે એ રાજાના સૈનિકો શું કરે એની સાથે? ક્યારે પાગલ હટે નથી કે તું પાગલ છે એટલે બચી ગયો, નહીં તો તને तो धक्को मारी खा नहीं अभी बचवाने का जो ए एग्जाम्पल है कोई जगह एक गांडो बैठो है अन्य ठेकाने थी मानस घोड़ा घनादि उतरे તે સર્વને ગાંડો પોતાનો માનવા લાગ્યા પણ એ બધા પોત પોતાને આધીન હોવાથી એમાં કોઈ આવે છે કોઈ જાય છે આ બધા લોકો તો એની મરજીથી આવ્યા છે તો કોઈ આવે છે કોઈ જાય છે કઈ પણ થાય કોઈ અનેક અવસ્થારૂપ પરિણામને પામે છે અને સર્વને અને એમ સર્વની ક્રિયા પોત પોતાને આધીન છે તો પણ એ ગાંડો એ પોતાને આધીન માનીને છેદ ચિહ્ન થાય છે એ ગાંડો શું માને છે કે હું કહું એમ આ રાણીઓએ બિહેવ કરવા એ રાણી કહે કે મેં પાગલ હોય એની હજ મારો રાજા જેમ કે છે હું કરી હું શું કામ તારી વાત માનું આ કોની વાત છે આ કોની વાત છે કે ઓલા ગાંડા માણસ એ તો ગાંડો છે તો કરે આવું આપણે એમ મુંબઈ શહેરમાં આપણે બધા બોલ થયા રાઈટ તો આપણા બધાના જે બિલ્ડિંગ છે બધાના ઘર છે એ આપણે આપણા હાથે બ્રિક્સ મૂકી મૂકીને બનાવ્યા છે હા તો એ બિલ્ડિંગ આપણે પહેલા હતા કે નહીં એટલે હાઈ લેવલ બિલ્ડિંગ વિચ ઇઝ 50 યર્સ ઓલ્ડ 65 યર્સ ઓલ્ડ સમથિંગ તો એ બિલ્ડિંગ તો મારા પહેલા પણ હતું અને હું ગયો છે એ બિલ્ડિંગ તો ત્યાં જ રહેશે આપણને શું લાગે છે આ મારું ઘર છે મારું ઘર છે જેવી રીતના મુંબઈ શહેરમાં વીટી સ્ટેશન છે કેટલા વર્ષોથી બિલ્ડિંગ એમની છે એટલે અંગ્રેજોના સમાનથી બનાવેલું છે અને એ તો બધા મજબૂત બિલ્ડિંગો છે તો આપણે વયા જશું પછી પણ જઈશું આપણને શું લાગે મુંબઈ સિટી કોનું છે મારું શહેર છે આપણે ક્યાંક જઈએ બહાર સિંગાપોર અને ક્યાંક તો ક્યાંથી આવ્યા ભાઈ અમે તો મુંબઈના આપણા ભાઈ બહેનો આદિ આપણે ચૂઝ કરીને લઈ આવ્યા છે કે ના આ પર્સનને મારે ભાઈ બનાવવો છે કે આ પર્સનને બહેન બનાવી છે એવું તો કઈ છે ને જે મળ્યા એને વી હેવ ટુ અબાઈડ તો આ જે ગાંડા માણસનું એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં થોડું એક્ઝાજરેટેડ લાગે આપણને કે આ બોલો એવું તો કોઈ ન કરે ને એક રાત માટે કોઈ આવે ને કોઈ પાગલ એમ થોડી માની લે અમારા છે અમારા છે ધ ઓનલી ડિફરન્સ ઇઝ ટાઈમ સ્કેલ કે આ એક રાત માટેનું છે અને આપણા જે 5-50 વર્ષનું છે એના માટે બાકી અધરવાઇઝ ઇઝ નો ડિફરન્સ આ શરીરના પરમાણુ પણ આપણે ચૂઝ કરીને લાવીએ છીએ આ અવાજ કેવો હશે આપણે ડિસાઇડ કરીએ છીએ આ ફેસ સ્ટ્રક્ચર કેવું હશે આપણે ડિસાઇડ કરીએ છીએ કાંઈ તો કરી શકતા નથી કાંઈ કરી શકતા નથી ને પણ તો પણ આપણે એવા ગાંડા છે કે આ બધું પોતાની અનુસાર ચાલે એવી આપણે મહેનત કરીએ આને મિથ્યાત્વનો સ્વરૂપ કહેવાય મિથ્યાત્વ કોને કહેવાય જે વસ્તુ આપણી છે જ નહીં એને આપણી માનવી અને આપણા અનુસાર એને ચલાવવાની ટ્રાય કરવી એ મિથ્યાત્વ ખ્યાલ આવે જો અહીંયા થોડું હવે સિદ્ધાંત વાંચે જીવને અનાદિથી મિથ્યા દર્શનરૂપ અવસ્થા છે તમામ દુઃખનું મૂળ કારણ મિથ્યાત્વ જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થનું સ્વરૂપ ન હોય અને જેવું પદાર્થનું સ્વરૂપ હોય તેવું તે ન માને તેને મિથ્યા દર્શન કહેવાય જીવ પોતાને અને શરીરને એક રૂપ માને છે શરીર કોઈ વેળાએ દુબળું થાય પતલું થઈ જાય કોઈ વેળાએ પતલું થાય છે કોઈ વેળાએ જાડું થાય છે કોઈ વેળાએ નષ્ટ થઈ જાય છે કોઈ વેળા નવીન ઉત્પન્ન થાય છે આ બધી ક્રિયાઓ શરીરને આધીન હોવા છતાં જીવ એને પોતાને આધીન માનીને ખેદ ચિહ્ન થાય છે ખ્યાલ આવે જેવી રીતના આપણા બ્રધર સિબ્લિંગ કે આપણા ચિલ્ડ્રન એ લોકો કોઈ પર્ટિક્યુલર વસ્તુમાં શું ડિસિઝન લેશે એ આપણા આધીન નથી એમનું ડિસિઝન છે પણ આપણે અનુસાર જેવી રીતના કોઈ મધર હોય એને એની ડોક્ટરને ડોક્ટર બનાવ્યો ફોર એક્ઝામ્પલ એક્સ વાય ઝેડ કાંઈ પણ અને ઓલીને કંઈ આર્ટિસ્ટ બનવું હોય પેઇન્ટર બનવું હોય તો મધર કે શું થાય છે ઓલું ડિસિઝન આપણા અનુસાર નથી એમ વિચારીને ખેદ ચિહ્ન થાય ચાલો ખેદ ચિહ્ન એટલે દુઃખી થાય तो जो अपना अनुसार जो परिणाम आवानी बुद्धि है इन्हें मिथ्यात्व कहवा ख्याल आ गया। जो आ ऊपर एग्जाम्पल आयु हवे एवी रीतना आ जीव आ शरीर धारण करे छे कोई अन्य ठिकाने थी पुत्र घोड़ा घोड़ा नहीं बदले अहीं गाड़ी अपने धनादि आवीने स्वयं प्राप्त थाय छे। अपने जय अहीं बॉर्न थे अपना पर्टिक्युलर फेमिली में तो अपने चूज करीने आया था कि आपने कई गाड़ी अपना में होवी जोईए कि मर्सिडीज होवी जोईए कि हुंडाई चालसे कि कई होवी जोईए अपने चूज करीने में आ बर्थ बर्थ लीधो तो नहीं तो जे तो जे मळ्यु ए आपणे एक्सेप्ट कर्युं बराबर। तो ए सर्वने जीव पोताने जाणे छे पण ए बधा तो पोत पोताने आधीन छे। હવે કોઈની મારુતિ હોય સપોઝ પહેલા તો 800 હતી ને કેટલી રિલાયબલ હતી વર્ષોના વર્ષો ચાલે તમારે કઈ મગજમારી જ નહીં અને કોઈની એકદમ પોલિશ ગાડી હોય કઈ મર્સિડીઝ કે કઈ હોય અને નવે નવી લીધી હોય અને કઈ એન્જિનમાં પ્રોબ્લેમ આવે તો વળી પાછા ભલે ફૂલ મેન્ટેનન્સ કવર્ડ પણ વળી પાછા સર્વિસમાં લઈ જાઓ કે કંઈક કરે પાછા બહાર લાવો પાછી પાછા લઈ જાઓ તો કેટલું દુઃખી થાય આધીન માની ને એને પરિણામ આવવા માંગે છે એને મિથ્યાત્વ કહેવાય આ ખ્યાલ આવે ને હવે જો આમાં તો ઘણું બધું છે આમાં 5-6 પેજ છે એ તમે વાંચજો મારે તો એક એક્ઝામ્પલ થી તમને કેવું છે મિથ્યાત્વના જુદા જુદા પરિભાષા છે એના જુદા જુદા નામ છે આપણે તો અહીંયા એના પ્રકારમાં આવવું છે જે આપણે આ બુકમાં છે લખે છે તો મિથ્યાત્વના કેટલા પ્રકાર મેન બે પ્રકાર એક ગ્રહિત મિથ્યાત્વ એક અગ્રહિત જો આપણે આ પરિભાષા લાસ્ટ ટાઈમ વાંચી લીધી એને ફરીથી જોઈએ ક્વેશ્ચન 301 મિથ્યાત્વના કેટલા પ્રકાર છે તો ગ્રહિત અને અગ્રહિત અગ્રહિત કોને કહેવાય જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે છે એ શુભ પરિણામથી આત્માને લાભ થાય છે એવી અનાદિથી ચાલતી આવતી માન્યતાને ચાલતી આવતી માન્યતા તે મિથ્યાત્વ છે અને તે કોઈના શીખાવવાથી થયું નથી માટે અગ્રહિત છે। અગ્રહિત મિથ્યાત્વનો વોટ ઇઝ ધ બોટમ લાઈન અનાદિકાળથી ચાલવામાં આવેલી જીવની ઊંધી માન્યતા કે જે કોઈ શીખાડી નથી પણ એમ જ અનાદિકાળથી ઊંધું માને છે એને અગ્રહિત મિથ્યાત્વ કહે છે। સામે ગ્રહિત મિથ્યાત્વ કોને કહે છે જન્મ થયા પછી પર ઉપદેશના નિમિત્તથી એટલે કોઈના બીજાના કહેવાથી જીવ જે અતત્વ શ્રદ્ધા ગ્રહણ કરે છે તે ગ્રહિત મિથ્યાત્વ છે। આ ભાવમાં જન્મ લીધો અને જે નવું કંઈક એને ગ્રાસ કર્યું તો એ ગ્રહિત મિથ્યાત્વ અગ્રહિતનું એક્ઝામ્પલ આ શરીરને પોતાનું માને છે એ જ અગ્રહિત છે એ અનાદિકાળથી એને પોતાનું જ માની લે છે નાનપણથી પોતાનું માને છે ને કોઈ શીખાડ્યું નથી એ પોતાનું માને છે અથવા આજે આપણે બીજી વસ્તુને પરિણમવાની આપણી જે બુદ્ધિ છે એ પણ અગ્રહિત છે અનાદિકાળથી ચાલતી આવે આ શરીર હું પતલું કરું જાડું કરું શરીરને છોડો બીજી વસ્તુને આપણા ઘરની કોઈ સપોઝ વિન્ડો હોય એ વિન્ડો ક્યારે બરાબર ન થાય અવાજ આવે સ્લાઇડિંગ વિન્ડો એ ક્યારે અવાજ ન આવે એવી આપણી ઈચ્છા હોય અંદરથી પણ એનું પરિણામ આપણા હાથને આધીન નથી પણ એ અંદરથી એવી ઈચ્છા હોવી તે અગ્રહિત છે। જો નીચે બ્રેકેટમાં લખેલું છે અગ્રહિત મિથ્યાત્વને નિસર્ગ જ મિથ્યાત્વ પણ કહે છે નિસર્ગ એટલે નેચરલ નેચરલ મિથ્યાત્વ છે અને ગ્રહિત મિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહે છે બહારથી નવું પ્રાપ્ત થાય છે જેને ગ્રહિત મિથ્યાત્વ હોય તેને અગ્રહિત મિથ્યાત્વ તો હોય જ છે જો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રૂલ કે અગ્રહિત મિથ્યાત્વ ઇઝ ધ બેઝલાઈન કે જે જે જેને હોય એની ઉપર જ ગ્રહિત વધારે બિલ્ડ થાય છે રાઈટ હવે જો આપણો આજનો ટોપિક આ છે ગ્રહિત મિથ્યાત્વના કેટલા ભેદ ગ્રહિત મિથ્યાત્વના મેઇન 5 ટાઈપ છે આપણે આ પ્રતિક્રમણમાં ઘણી વાર વાંચ્યું હતું ને એવરી ટાઈમ આપણે પર્યુષણમાં ઓલું વાંચ્યું ને તો પ્રતિક્રમણ માં આવે ને 12th ચેપ્ટર નું ફર્સ્ટ પાર્ટ, પેજ નંબર છે 105, ક્વેશ્ચન નંબર 302. ગ્રહિત મિથ્યાત્વ ના કેટલા ભેદ છે? તો ગ્રહિત મિથ્યાત્વ ના 5 ભેદ છે. એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈજ્ઞાનિક મિથ્યાત્વ. ફરીથી બોલતો યાદ રહી જાય. એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈજ્ઞાનિક. જો આ બધાની કેરેક્ટરિસ્ટિક જુદી જુદી છે, આપણે થોડુંક એને વાંચીએ. પેલા અહીંયાથી વાંચીએ ડેફિનેશન. આત્મા પરમાણુ આદિ પદાર્થ નું સ્વરૂપ અનેકાંતમય એટલે કે અનેક ધર્મ વાળું હોવા છતાં એને સર્વદા એક જ ધર્મ વાળો માનવો તે એકાંત મિથ્યાત્વ છે. જેવી રીતના આપણે ઘણી વાર જોયું છે કે અથવા આ બુક ના સ્ટાર્ટિંગ માં પણ કોઈ પણ સબસ્ટન્સ ઇઝ મેડ ઓફ દ્રવ્ય, ગુણ અને પરિણામ, રાઈટ? કોઈ પણ વસ્તુ ત્રણ એના એંગલ થી બને છે, દ્રવ્ય, ગુણ અને પરિણામ. એમાંથી દ્રવ્ય ને ગુણ કેવા છે કે ત્રિકાળી છે, ત્રણેય કાળ એવા ને એવા રહેવા વાળા, અને પર્યાય કેવી છે, ક્ષણિક, ચેન્જિંગ છે, બરાબર, ચેન્જ થયા કરે. તો આખો પદાર્થ કેવો છે કે ત્રિકાળી પણ છે અને ક્ષણિક પણ છે, એટ અ ટાઈમ બેવ છે. જેવી રીતના કોઈ સોનાની રિંગ હોય તો ત્રિકાળી પણ છે અને ક્ષણિક પણ છે, હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઇઝન્ટ ઇટ કોન્ટ્રાડિક્ટરી? થોડું કોન્ટ્રાડિક્ટરી જેવું લાગે છે એકચ્યુઅલી. હાઉ ઇઝ ઇટ કે ત્રણેય કાળ પણ રહે છે અને એક સમયમાં નાશ પણ થઈ જાય છે, હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો જો એનો શેપ જે છે એટલે એનું એ વર્તમાન ફોર્મ જે છે એ વર્તમાન ફોર્મ તો બદલાયા કરે, પણ એઝ અ સબસ્ટન્સ જે હંમેશા એ રહે છે, સબસ્ટન્સ તરીકે એનો ક્યારે નાશ થઈને જેવું વેક્યુમ જે બ્લેક હોલ થઈ જતું નથી, ખ્યાલ આવે? તો એને અનેકાંત સ્વરૂપ કહેવાય. કોઈ પણ વસ્તુને અનેક અંત છે, દેર આર મેની એંગલ્સ ટુ ઇટ, પણ એવું હોવા છતાં એને હંમેશા એક જ એંગલથી વિચાર કરવો કે આ હંમેશા ત્રિકાળી છે કે હંમેશા ક્ષણિક છે, એવો વિચાર કરવો એને એકાંતિક મિથ્યાત્વ કહે છે. આ તો થિયરી થોડી થઈ ગઈ, આપણને લાગે ને કે આવું આપણને ક્યાં છે. જો અહીંયા થોડા એક્ઝામ્પલ આપ્યા છે, આ તત્વાર સૂત્રમાંથી ફરીથી વાંચું છું. વસ્તુને સર્વથા અસ્થિ રૂપે માનવી કે સર્વથા નાસ્તિ રૂપે માનવી, જો આને એક્ઝામ્પલ કે આત્મા તો અજ્ઞાની છે. હવે આત્મામાં જ્ઞાન છે કે અજ્ઞાની છે? તો જ્ઞાન છે તો આપણે જ્ઞાની થઈ ગયા. જ્ઞાની થઈ ગયા તો આપણા મને ભગવાનમાં કઈ ફરક નહીં, ના થયો ને ફરક? કેમ કે ભગવાન પણ જ્ઞાની, આપણે પણ જ્ઞાની. ઓકે, તો એનો મતલબ આપણે જ્ઞાની છે? સી, માય ક્વેશ્ચન ઇઝ ઓર હેઝ ઓનલી ટુ ઓપ્શન. આત્મા જ્ઞાની છે કે અજ્ઞાની? જો સ્વભાવથી આત્મામાં જ્ઞાન છે, બરાબર, સ્વભાવથી ભગવાનમાં પણ જ્ઞાન છે, અને જેવું જ્ઞાન મારામાં છે એવું જ્ઞાન એનામાં છે, એટલે સ્વભાવથી તો બે છે. તો સ્વભાવથી આત્માને જ્ઞાની કહો છે, નો પ્રોબ્લેમ. અને વર્તમાન પર્યાયમાં કેવા છે? અજ્ઞાની. કેમ કે એક્સેપ્ટ નથી કરતા, સાચું સ્વરૂપ જાણતા નથી, ઊંધી માન્યતા કરે છે, એટલે આપણે અજ્ઞાની. અને ભગવાન વર્તમાનમાં કેવા છે? એ વર્તમાનમાં પણ જ્ઞાની છે, પણ અસ ઓર ભગવાન, એવરીબડી હેઝ ટુ એંગલ્સ ટુ ઇટ, એક સ્વભાવ અને એક વર્તમાન હોય, ખ્યાલ આવે? એવું ન માનતા આપણે અજ્ઞાની જ છે એવું માની લેવું અને પોતાને ઇન્ફિરિયર માનવા, ઇન્ફિરિયર માનવું, એ એકાંતિક મિથ્યા દ્વારા ખ્યાલ આવે ને. પછી જો આગળ, આત્મા અનાથ છે, આત્માના સુખ દુઃખ, જીવન મરણ, લાભ અલાભ, જ્ઞાનીપણું, પાપીપણું, ધર્મીપણું, સ્વર્ગ ગમન, નરક ગમન, આદિ બધું ઈશ્વર કરે છે. સંસારના કરતા ઈશ્વર છે, હતા પણ ઈશ્વર છે, ઈશ્વરથી સંસારની ઉત્પત્તિ અને પ્રલય થાય છે, ઇત્યાદિ પ્રકારે ઈશ્વર કર્તૃત્વની કલ્પના કરવી આ બધું મિથ્યા છે. ઈશ્વર પણ તો આત્માની સંપૂર્ણ, હવે ભગવાન કોણ છે? એ તો આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, એ જ ઈશ્વર પણ છે. એ જ કે છે, આત્મા નિજ સ્વભાવે જ્ઞાની છે અને પોતાના સ્વરૂપની અપેક્ષાથી ખોટી માન્યતાને ગ્રહણ કરીને અજ્ઞાની પણ છે પર્યાય. એટલે આજે આપણે પહેલા ડિસ્કસ કર્યું કે એક દરેક પદાર્થને બે એંગલ હોય, એક સ્વભાવનો એંગલ અને એક પર્યાય એંગલ. હવે આપણે અત્યારના વર્તમાનમાં કરીએ છીએ શું કે આપણે સ્વભાવનો એંગલ આપણને ખ્યાલ જ નથી, એને ભૂલી જ ગયા, અને ખાલી પર્યાયના એંગલથી જ આપણે વિચાર કરીએ. તો પર્યાયના એંગલથી આપણે વિચાર કરીએ તો, ફોર એક્ઝામ્પલ, અત્યારના હું બહુ પતલો છું, હવે આ સ્ટેટમેન્ટને આપણે વિચાર કરીએ તો, પહેલા તો હું પતલો છું એવું જો માનવામાં આવે તો મિથ્યાત્વ થઈ જાય, કેમ કે આ શરીર જુદું છે, જીવ જુદો છે, બરાબર. પણ હવે એવું નથી માનતા, માને છે સાચું કે હું જીવ છું, આ શરીર છે. પણ ઉપચારમાં કોઈને કહેવું હોય કે ભાઈ હું પતલો છું કે જાડો છું અને એના માટે જઈને કહે છે તો ખોટું નથી. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તો એક માન્યતાનો એંગલ છે અને એક બોલવાની ભાષા છે, ઉપચારની ભાષા. ખ્યાલ આવે? કોઈ પણ વસ્તુને બે એંગલ હોય છે અને એને સર્વથા એક જ એંગલથી માની લેવું એ એકાંતિક વ્યક્તિત્વ છે. આ ખ્યાલ આવે છે બધા? આપણને પરિભાષામાં તો છે ને થોડુંક ખાલી તત્વની વાત લખી છે, થિયોરેટિકલ, એટલે આપણને કનેક્શન બેસે નહીં. જો એક્ઝામ્પલ આ બુકમાં તો અત્યારે જુઓ, જેમ કે આત્માને સર્વથા ક્ષણિક માનવો અથવા સર્વથા નિત્ય માનવો, ગુણ ગુણીને સર્વથા ભેદ યા અભેદ માનવા, એ બધા એકાંતિક મિથ્યાત્વ છે. તો આ એક્ઝામ્પલથી શું થાય, આપણે કનેક્ટ ન બેસે એટલે થોડું બાઉન્સ જ જાય પરિભાષા, કે કેવા શું માંગે છે. ખ્યાલ આવે? પણ હવે આપણા થોટ પ્રોસેસને તમે ઇવેલ્યુએટ કરો તો કોઈ પણ પદાર્થને કે કોઈ સિચ્યુએશનને આપણે ખાલી એને પ્રેઝન્ટ ફોર્મથી જ એનાલાઇઝ કરીએ. હવે જેવી રીતના એકદમ બેઝિક વસ્તુ હોય કે રોટલી જેવી, રોટલી બનાવવાની, એટલે એ પદાર્થને એને એનાલાઇઝ કરીએ, સોનાને એનાલાઇઝ કરીએ, તો ત્યાં વી આર વેરી કોન્ફિડન્ટ કે આપણે ઘઉંને મિક્સીમાં નાખી દઈએ, ચક્કીમાં નાખી દઈએ, તો આરંડી વરી ક્યારે ડિસ્ટ્રોય થઈ જશે? વેર વી આર નોટ વરી, કેમ? કેમ કે આપણને ખબર છે કે ડિસ્ટ્રોય થઈને એનો લોટ બહાર આવશે અને દેટ ઇઝ સ્ટીલ પદાર્થ સેમ છે, એનું ખાલી ફોર્મ ચેન્જ થાય. તો ત્યાં આપણે બે એંગલને જાણીએ છીએ, ફોર્મને પણ જાણીએ છીએ અને પદાર્થને પણ જાણીએ. સિમિલરલી ગોલ્ડને આપણે તો ફર્નેસમાં નાખી દઈએ, ત્યાં તો આખું બળીને ભસ્મ નથી જાય, પણ દેટ ઇઝ સ્ટીલ ઓકે. કેમ કે આપણે પદાર્થને જાણીએ છીએ અને એના ફોર્મ ચેન્જિંગ પ્રોપર્ટીને પણ જાણીએ છીએ. સેમ વસ્તુ આપણે આવા કોમન વસ્તુમાં જાણીએ છીએ, પણ આત્માની વાત આવે તો એમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય. ખ્યાલ આવે? એને એકાંતિક મિથ્યાત્વ કહે. એકાંતિક મિથ્યાત્વ શું છે? કે પદાર્થ અનેકાંત સ્વરૂપ છે, અનેક એંગલ વાળો છે, પણ એને સર્વથા એક જ એંગલ વાળો માનવો. સાચું કહો, આપણે જીવના બારામાં જે આ ત્રિકાળી સ્વરૂપ છે તો કઈ ક્યારે યાદ જ નથી કરતા ને. જેટલા કોન્ફિડન્ટ આપણે ગોલ્ડમાં કે ઘઉંમાં કે ઇવન ફોર ધેટ એક્ઝામ્પલ વુડ કે મેટલ આપણે ફર્નિચર બનાવીએ તો આપણને એના પ્રોપર્ટીઝનો ખ્યાલ છે તો એવી રીતના બનાવીએ છીએ. જે જાતનું આપણે સપોઝ હેમર મારીને ઓલા મેટલને બેન્ડ કરીએ છીએ ને, જેવી રીતના ઓલા ચેરમાં હાથા કેવા બેન્ડ છે, એવું આપણે ઓલા વાઇસની અંદર રાખીને આમ આખું બેન્ડ કરી નાખે. લાકડાને એવી રીતના કરીએ છીએ? નથી કરતા. કેમ? કેમ કે આપણને ખ્યાલ છે કે એમ કરતા તૂટી જાય. ખ્યાલ તો જેની જે કેપેબિલિટી છે એ પ્રમાણે આપણે એને યુટિલાઇઝ કરીએ. હવે જે આત્માની વાત આવે તો ત્યાં આપણને એની ત્રિકાળ કેપેબિલિટી તો ખબર જ નથી. ખ્યાલ આવે ને? તો એનું આપણું એકાંતિક મિથ્યા છે. આપણે જે ઊંધી માન્યતા કરીએ ને, જે આપણે કોમન શબ્દમાં આગળ શું જોઈ લીધું કે ઊંધી માન્યતા, એટલે ગાંડા ને બધા આવે છે પોતાનું માની લીધું એને અને જવા લાગ્યા તો મારું લઈ જાય. ધીસ ઇઝ જસ્ટ જનરલાઇઝ ઊંધી માન્યતા. હવે એમાં તમે ડીપર થિંકિંગ કરો તો એમાં પાંચે એંગલ તમને એમાં મળી જશે. ખ્યાલ આવે? એ આપણે ફર્સ્ટ જોયું એકાંતિક મિથ્યાત્વ. હવે સેકન્ડ વિપરીત મિથ્યાત્વ કોને કહે છે? હા બોલો. નોટ ધેટ વી થિંક ઇઝ ઇટ સેમ, વી જસ્ટ થિંક એનું પ્રેઝન્ટ ફોર્મ ઇઝ ધ ઓનલી થિંગ અવેલેબલ. એનું જે ત્રિકાળી જે ફોર્મ અવેલેબલ એટલે કે એ પદાર્થની એવી પ્રોપર્ટી છે કે નહીં, પણ એ આપણને ખ્યાલમાં નથી આવતું, એ આપણું એકાંતિક મિથ્યાત્વ. સેકન્ડ વિપરીત મિથ્યાત્વ કોને કહે છે? આત્માના સ્વરૂપને અન્યતા માનવાની રૂચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેવું છે સ્વરૂપ છે એનાથી ઊંધું જ માનવું એને વિપરીત કહેવાય. જેવી રીતે શરીરને આત્મા માનવું, વસ્ત્ર પાત્રાદી સહિત સગ્રંથ મુનિને નિર્ગ્રંથ ગુરુ માનવા, સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિ દીક્ષા અને મોક્ષ માનવા, કેવળી ભગવાનને ગ્રાસાકાર એટલે હાથથી આહાર જેવી રીતના આપણે જમીએ એવી રીતના કોળીઓ કરીને કેવળી ભગવાન પણ જમે છે એવું માનવું, અથવા કેવળી ભગવાનને રોગ હોવા, ઉપસર્ગ થવો, વસ્ત્ર હોવા, પાત્ર એટલે વાસણો હોવા, પાટાદી એટલે કે એવું સિંહાસન આદિ હોવું, એ સહિત અને ક્રમિક ઉપયોગ માનવું. કેવળી ભગવાન તો સર્વજ્ઞ છે, બધું એક સમયમાં જાણી લે છે, પણ એવું ન માનીને એક પછી એક વસ્તુને જાણે છે એમ માનવું, આ બધા વિપરીત ગ્રહિત મિથ્યાત્વ. પછી પુણ્યથી અથવા શુભ યોગથી તથા નિમિત્તથી ધર્મ માનવો, આદિ અનેક પ્રકારે વિપરીત ગ્રહિત મિથ્યાત્વ છે. જો હવે એક ફરીથી વિચાર કરો, એકાંતિક મિથ્યાત્વ અને વિપરીતમાં શું ડિફરન્સ છે? શું ડિફરન્સ છે? જેવી રીતના આપણે એક્ઝામ્પલ શું લીધું, એકાંતિક વાળો શું માને છે કે આ શરીર હું છું, વિપરીત વાળો શું માને છે આ શરીર હું છું, તો વોટ ઇઝ ધ ડિફરન્સ? વોટ ઇઝ ધ ડિફરન્સ? ઓકે, સમ વોટ કરે છે. હા એકાંતિક માં શું છે કે તમે ટોટલી ઓપોઝિટ નથી, યુઆર ઓનલી કેચિંગ વન સાઈડ ઓફ ધ થિંગ, ધી અધર સાઈડ યુઆર નોટ કેચિંગ ઇટ. બરાબર? એટલે એકાંતિક માં કેવું છે કે આ જ્ઞાન થી હું જાણું છું. બરાબર? તો આત્મામાં જ્ઞાન છે એટલું તો ખબર છે, અને હું આત્મા છું એટલું તો ખબર છે, અને જ્ઞાન જે હું જાણું છું એટલું તો ખબર છે, પણ મારામાં એક જ્ઞાન સ્વભાવ પણ છે જે હંમેશા રહેવા વાળો છે, એ એંગલ ખ્યાલ નથી. ખ્યાલ આવે છે? અને ખાલી એક પ્રેઝન્ટ અત્યારના વર્તમાનમાં એ જ્ઞાનથી જાણે એટલો એંગલ એને ખ્યાલ. વિપરીતમાં શું છે કે જીવ વસ્તુ કઈ જુદી છે, આ શરીર આદિ કઈ જુદું છે, હું જીવ છું એવું કઈ એને અન્ડરસ્ટેન્ડિંગ જ નથી. આ શરીરમાં જ કોઈક તો અંદર સોલ્ટ બેલેન્સને કારણે ઇલેક્ટ્રોલાઇટના સિગ્નલ ચાલે છે, જેનાથી અહીંયાથી બધું સેન્સેશન અહીંયા સુધી જાય છે, અહીંયા સિગ્નલ પ્રોસેસિંગ થાય છે અને રિટર્ન બેક ઇમ્પલ્સ આવે છે અને રિફ્લેક્સ એક્શન થાય છે. આવું પૂજલના જ પરિણામને કારણે જીવમાં જ્ઞાન થાય છે એવું માનવું, ઊંધું જ માની લેવું, એને વિપરીત મિથ્યાત્વ કહે છે. બરાબર? એકાંતિકમાં શું છે કે વસ્તુના એક પક્ષને તો એક્સેપ્ટ કરે જ છે, બીજો પક્ષને એક્સેપ્ટ નથી કરતા, આ તો ખબર જ નથી. વિપરીતમાં તો ટોટલી ઓપોઝિટ જ છે. આજે પહેલું જે કીધું શરીર અને આત્મા, એ થોડુંક અનાદિકાળની વાત છે કે અનાદિકાળથી આવું ઊંડું મિથ્યાત્વ છે. અને પછી પાછળથી શું કીધા જે એક્ઝામ્પલ આપ્યા એ બધા ગ્રહિત મિથ્યાત્વ ના આવ્યા. કપડા સાથે મુનિરાજને માનવા, કેવલી ભગવાનને આહાર આદિ માનવો, આ બધું તો ગ્રહિત મિથ્યાત્વમાં આવે. ખ્યાલ આવે છે કે એક મિનિટ, જો સ્ત્રીના ગૃહસ્થ દશામાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ માંગી, આઈ ડોન્ટ નો હાઉ મેન હાઉ મચ યુ હેવ રેડ, પણ તમે વાંચો ને તો ઘણી સ્ટોરીઝમાં તમને એવું કંઈક વિચિત્ર જાણવા મળે. જેવી રીતના આદિનાથ ભગવાન હતા ને, આદિનાથ ભગવાનના મધર મરુદેવી માતા, તો મરુદેવી માતા એક વખત હાથી ઉપર જતા હતા ક્યાંક, અને ક્યાંક જતા હતા એમાં સડનલી એમણે કંઈક જોયું, બહુ સ્ટોરી મને યાદ નથી, પણ સડનલી એમણે કંઈક જોયું, એના ઉપર વિચાર કરતા હતા તો એમને ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. ઋષભદેવનું સમોષણ, ઓકે, હા સર. આમાં કેટલા પ્રોબ્લેમ આવે છે વિચાર કરો. એક તો જે હાથી ઉપર બેઠા છે એમ બેઠા બેઠા તમને પ્રશ્ન એક કેવલ જ્ઞાન થઈ જાય, રાઈટ? પછી સેકન્ડ, એ મરુદેવી માતા છે તો પ્રોપર એ રાજશાહી થાટબાટમાં હશે કે ને, અને એમ જતા જતા જ કેવલ જ્ઞાન થઈ જાય તો પછી કોઈને બી થઈ જાય, તો કોઈ મુનિ દીક્ષા કે કાંઈ લેવાની જરૂરત જ ન પડે, રાઈટ? તો આખા વ્યવહાર ધર્મની જ જરૂરત ન પડે, તો ભાઈ ભગવાનની પૂજા ભક્તિ કરવાની શું જરૂર? ખ્યાલ આવે છે કે? અચ્છા, એમને કેવલ જ્ઞાન થઈ ગયું, પછી આવી રીતના ઋષભદેવ ભગવાનના સમોશરણમાં ગયા, આદિ આદિ ઘણી વાતો અંદર આવે. તો હવે એમનો મોત ઉઠે છે ને, કેવલી દવા પહેલા વિકરાજી તો થવું પડે કે નહીં? હવે કોઈ જીવનો મોત ઉઠ્યા વગર કેવલ જ્ઞાન કેવી રીતના થાય? ખ્યાલ આવે છે ને? તો આવા અનેક વિપરીત માન્યતાઓ ચાલે છે, અને વિપરીત મિથ્યાત્વ કહેવાય કે જેવું કાં તો પદાર્થનું સ્વરૂપ અથવા મોક્ષ માર્ગનું સ્વરૂપ જેવું છે એનાથી કંઈક ઊંધું જ માનવું, એને વિપરીત મિથ્યાત્વ કહે છે. હવે આમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, એ પછી તમે વાંચજો, આપણે આગળ વધીએ. ત્રીજું છે સાંશયિક મિથ્યાત્વ. સંશય એટલે ડાઉટ હોવો, સંશય એટલે કઈક તો એમને ડાઉટ છે, એ જાતનું મિથ્યાત્વ. જો એમાં ડેફિનેશન, ધર્મનું સ્વરૂપ આવું છે કે તેવું છે એમ પરસ્પર વિરુદ્ધ રૂપ, બંને રૂપ શ્રદ્ધા એને સંશય મિથ્યાત્વ કહે છે. કે સપોઝ આ કલર કેવો છે, બ્લેક છે કે વ્હાઈટ છે? તો બ્લેક છે એ આપણે શ્યોર એમ કન્ફર્મ બોલી શકીએ છીએ, કેમ કે આપણને બ્લેક કલર ખબર છે, આપણે એને અહીંયા જોઈએ છે, એને કોઓર્ડિનેટ કરીએ છીએ અને શ્યોરલી કહીએ છીએ કે ના બ્લેક કલર. તો આ તો જ્ઞાનનું કામ થઈ ગયું, ઉપર આ જસ્ટ ટુ એક્ઝામ્પલ. એવી જ રીતે કોઈપણ સબસ્ટન્સને સમજવા માટે એની પ્રોપર્ટીઝ આપણે સમજ્યા, એની પ્રોપર્ટીઝ સમજ્યા પછી એનું સ્વરૂપ આપણને એકદમ ક્લિયર થયું જ્ઞાનમાં, અને હવે પદાર્થને આપણે જોઈએ છે તો આપણે એના વિશે કોન્ફિડન્ટ છે કે આને આમ કરવાથી એમાં આ પ્રકારના ચેન્જીસ આવશે, એ પદાર્થને કંઈ નુકસાન નહીં થાય. ખ્યાલ આવે? અથવા આત્માના વિશે પણ હવે આપણે જાણ્યું તો આપણને એની પ્રોપર્ટીઝ ખબર પડી કે એનામાં જ્ઞાન દર્શન આદિ છે, સ્પર્શ ગંધ વર્ણ તો એનામાં છે. તો હવે એ સ્પર્શ ગંધ વર્ણ એમાં નથી, એ બધી કોની પ્રોપર્ટી છે? ઉદ્ગલની. તો હવે બીજી જે આપણે સપોઝ ધર્મના નામ પર આપણે કઈ ક્રિયા કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, બરાબર, ઉપવાસ આદિ કરીએ છીએ, અથવા આપણે શાસ્ત્ર આદિ વાંચીએ છીએ, તત્વજ્ઞાન ઉત્પન્ન કરીએ છીએ, વિચાર આદિ કરીએ છીએ, હવે આટલી એ બધી એક્શન્સમાંથી ધર્મ કઈ? કોઈ એક વસ્તુ થી થાય છે કે બધું કરવાથી થાય છે? ખ્યાલ આવે છે? જો બધું કરવાથી થાય છે તો કયા પ્રપોર્શન માં કરવું જોઈએ? કોઈક રેસીપી હોવી જોઈએ ને કે બધું મિક્સ કરવાથી ધર્મ ઉત્પન્ન થાય? ખ્યાલ આવે છે? અચ્છા, જીવ ખાલી જ્ઞાન કરે છે તો તત્વ વિચાર કરવાથી જો એનું ભલું થાય છે તો બાકીની બધી શું કામ કરવી? આ જે બધા આપણને ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે અને એને રિલેટેડ આપણા માઇન્ડમાં જે થોડી ઘણી અનક્લેરિટી છે, એ અનક્લેરિટીને સાંશયિક ઉત્સ્યાસો કહે છે. સપોઝ આપણે ઇફ આઈ આસ્ક અ ઓપન ક્વેશ્ચન, તમને ખ્યાલ છે કે અહીંયાથી ઇન ફ્રોમ યોર પ્રેઝન્ટ ફોર્મ તમારે કેવડી પરમાત્મા થવું હોય તો તમારે શું કરવું? ઓપન ક્વેશ્ચન, આઈ ગીવ યુ વન પેજ, યુ રાઇટ ઇટ ડાઉન, સ્ટેપ 1 2 3 4, આ હું કરીશ તો હું કેવડી પરમાત્મા થઈ જઈશ. ડુ યુ નો ધી આન્સર? અને જો નથી ખબર તો એમાં બે ઓપ્શન, એમ તો પાંચે વિચારો છે પણ બે ઓપ્શન છે. એક તો તમને જ્ઞાન નથી એટલે નથી ખબર કે તમને એ વસ્તુનો ઇગ્નોરન્સ હશે, અને બીજું કે તમને વસ્તુ ખ્યાલ તો આવી ગઈ પણ નાવ યુ આર અનશ્યોર કે આમ છે કે આમ છે, એને સાંશયિક વિચારો કહે છે. ખ્યાલ આવે છે કે? ઇઝ ધ ફર્સ્ટ, એ હવે આવશે. અજ્ઞાનિક એ કોટ હવે આવશે. ખબર ન હોવું એ અજ્ઞાનિક, ખબર હોઈને સંશય હોવો એ સાંશય. એના પછી વસ્તુને એક પક્ષને પકડી લીધું તો એકાંતિક, અને જો બાય મિસ્ટેક ઊંધા ટ્રેક પર ચડી ગયા તો વિપરીત. અને ખબર પણ નથી, જ્ઞાન પણ નથી, પણ એક ખાલી એમ આપણે કહે ને જે સેન્સ ઓફ ગિવિંગ અપ, કે હશે હવે બધા ધર્મ એક જેવા જ છે અને બધા ભગવાન એક જેવા છે, આઈ ડોન્ટ રિયલી કેર સો મચ, એને પાંચમું વૈરાગ્ય કહે છે. ઓકે, જો આપણે એક્ઝામ્પલ જોઈએ આ બુક આપણી બુકમાંથી, જેમ કે આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે? નિમિત્ત અને વ્યવહારના અવલંબનથી ધર્મ થશે યા પોતાના શુદ્ધ આત્માના અવલંબનથી ધર્મ થશે વગેરે પ્રકારે સંશય રહેવો. આ તો એકદમ શાસ્ત્રીય ભાષામાં થિયોરેટિકલ એક્ઝામ્પલ આપી દીધા. આપણે આપણી સાથે કોરિલેટ કરવું હોય તો શું કરશો? તો આપણા જીવનમાં વિચાર કરવાનો ને કે આપણી પાસે સપોઝ 1 hour ઇન ધ ડે છે, તો વેર શુડ યુ યુઝ ધેટ 1 hour? એ 1 hourમાં તમે 5 મિનિટ પૂજા કરો, પછી 5 મિનિટ સ્વાધ્યાય કરો, યુ હેવ ટુ ટિક માર્ક ઓલ ધ બોક્સિસ ને. તો આટલા પ્રપોર્શનમાં કરવાના છે, તો પૂજા કરી, સ્વાધ્યાય કર્યો, સામાયિક કર્યો, ઉપવાસ આદિ કર્યા, તત્વ વિચાર કર્યો, તો યુ ડન એવરીથિંગ. તમને જે પ્રશ્ન પૂછવામાં આવે કે મોક્ષ માર્ગનું સ્વરૂપ શું અને તમારે અહીંયાથી શું કરવું, એ વિષયમાં આપણા માઇન્ડમાં એકદમ ટોટલ ક્લેરિટી હોવી એને સાંશયિક વિચારોથી ઓપોઝિટ કહેવાય, અને ક્લેરિટી ન હોવી, કંઈક ડાઉટ હોવો, કંઈક કન્ફ્યુઝન હોવું, તો એને સાંશયિક વિચારો કહેવાય. બરાબર, ચાલો આગળ. આમાં શું છે, આમાં બહુ એક્ઝામ્પલ નથી. જો આમાં એક સરસ સ્ટેટમેન્ટ આઈ એમ રીડિંગ ફ્રોમ મોક્ષ માર્ગ પ્રખા મોક્ષ શાસ્ત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને મોક્ષ માર્ગ કયો છે? એક સાચો મોક્ષ માર્ગ હશે કે અન્ય બીજા ધર્મોમાં જુદા જુદા મોક્ષ માર્ગ પ્રરૂપ્યા છે એ સાચા હશે? આવી રીતના આપણા અંદરમાં કંઈક વિચાર આવો, ક્વેશ્ચન ઉભા થવા, એને સાંશયિક વિચારો કહે છે. ચાલો આગળ. ફોર્થ છે અજ્ઞાન વિચારો અથવા અજ્ઞાનિક વિચારો, કોઈ પણ રીતે કહેવાય. જ્યાં હિતાહિતનો કાંઈ પણ વિવેક ન હોય, કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તેને અજ્ઞાનિક વિચારો કહે છે. જેમ કે પશુ વધમાં ધર્મ માનવો એ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે એવું એક્ઝામ્પલ કે કોઈ બીજી વસ્તુને ધર્મ માની લીધો અને એમાં અજ્ઞાનપૂર્વક ખાલી એક્શન કરે છે કઈ વિચાર વગર. પશુવતમાં ધર્મ માનવો, ઓલું પીપળા આદિમાં ઓલું બાંધીને ધર્મ માનવો, આ બધા અજ્ઞાનિક મિથ્યા છે. અથવા ખબર જ ન હોવી, અથવા આપણે જેને એથિઝમ કહીએ તો એ બધું અજ્ઞાનિક મિથ્યા છે. કેમ કે કઈ ડોન્ટ નો ડોન્ટ કેર. પૂજામાં ધર્મ માનીએ છે તો એ વિપરીત મિથ્યા છે. કેમ કે ઓપોઝિટ વસ્તુમાં ધર્મ માનીએ છે, બરાબર? જો અજ્ઞાનિક મિથ્યા છે. સ્વર્ગ નરક મુક્તિ કોણે જોયા છે? આ સ્વર્ગના સમાચાર કોણે આપ્યા? આ બધા શાસ્ત્ર બનાવ્યા છે એ સાચા પણ છે, સાચા છે કે જૂઠા? એ સાંશયિક મિથ્યા છે, બરાબર? અથવા તો પુણ્ય પાપ ક્યાં લાગે છે? પુણ્ય પાપ જેવી કોઈ વસ્તુ જ નથી, અથવા તો એના વિશે ખબર નથી. એક વસ્તુ છે કે જાણીને નેગેટ કરી નાખો, અને બીજી વસ્તુ જે ખબર જ નથી, એ વૈજ્ઞાનિક મિથ્યા છે. જો કોઈ પણ સિચ્યુએશન આપણી સામે આવે તો પહેલા એને એનાલાઇઝ કરવી કે નહીં? કરવી જ જોઈએ. સપોઝ આપણી સામે કોઈ ફેમિલી મેમ્બર હોય અને સડનલી ક્યાંય બીમાર પડી જાય જમીન પર, તો તમે શું કરો? જે નેસેસરી સ્ટેપ તો એ કરો કે નહીં? કે ભાઈ ડૉક્ટરને ફોન કરે, જરૂરત હોય તો એમ્બ્યુલન્સ આદિને બોલાવે, અથવા આપણને જેટલું થોડું પણ જ્ઞાન એનાથી પલ્સ ચેક કરે કે બ્રીથિંગને ચેક કરે, આટલું તો કરીએ કે નહીં? આપણે તો આ કર્યું કે નહીં? કર્યું ને, આ બેઝિક સ્ટેપ તો તમે કર્યા કે નહીં? તો આને એનાલિસિસ કહેવાય. હવે જે એનાલિસિસ જ નથી કરતો એ અજ્ઞાનિક વિચાર. હવે કોઈ પડી જાય તમારી સામે, તમે આમ ખાલી જોયા કરો ના કરો ને? જેવી રીતના એ સિચ્યુએશનમાં તમે જે બેઝિક એનાલિસિસ શરૂ કરો છો, એના માટે શરૂ કરો છો કે આપણું ઇન્ટેન્શન શું છે કે સામે વાળાનું ભલું થાય, બરાબર? એવી જ રીતે અહીંયા આપણું ઇન્ટેન્શન શું છે કે આપણું પોતાનું ભલું થાય. તો એના માટે આપણે જે સિચ્યુએશનમાં છે એમાં એનાલિસિસ શરૂ કરીએ છીએ કે ભાઈ ધર્મ એટલે શું, બરાબર? ધર્મનું પ્રયોજન શું, કેવી રીતના પ્રાપ્ત થાય, કોણે પ્રાપ્ત કર્યું છે, એની શું સિચ્યુએશન બને છે, આ બધું એનાલાઇઝ કરવા માટેના ક્વેશ્ચન, બરાબર? હવે જે ક્વેશ્ચન જ ન પૂછે અમે તો એ અજ્ઞાનિક વિદ્યા. હવે જે ક્વેશ્ચન પૂછશે તો કઈ એને રેડીમેડ આન્સર તો નહીં મળે, પહેલા એનાલિસિસ તો કરવી પડશે ને? તો એનાલિસિસ કરે છે ત્યાં સુધી એને સંશય રહે છે, બરાબર? કે આ જીવ કોણ છે, એને સુખ ક્યાંથી મળશે, આમ મળશે કે તેમ મળશે, એવું સ્ટ્રોંગર સાઈડ વીકર સાઈડ એનાલિસિસ તો થાય ને. હવે જો બાય મિસ્ટેક એને ઊંધું કરી દીધું કે વીકર સાઈડથી એને બેનિફિટ થશે, તો એ વિપરીત મિથ્યાત્મા હોય છે, બરાબર? અને જો કરેક્ટ સાઈડ એનાલિસિસ કરીને નક્કી કરે છે તો સમ્યક્તમાં હોય છે. તો એનાલિસિસ કરવું કે નહીં તો કરવું જોઈએ, પણ હવે જ્યાં સુધી એનાલિસિસ ચાલે છે ત્યાં સુધી થોડા ડિસિઝન થઈ પણ ગયા છે અને થોડા હજી ડાઉટફુલ પણ છે, જેવી રીતે આપણા જીવનમાં તમે જુઓ. તો હવે આપણે જીવ છે એમાં કોઈને ડાઉટ છે? અચ્છા, જીવ નામની કોઈ એન્ટિટી વિશ્વમાં છે એમાં કોઈને ડાઉટ છે નહીં? વિશ્વમાં જીવ છે એટલું તો પાક્કું છે ને, આપણે એટલો આપણો નિર્ણય થઈ ગયો. હવે આપણો ડાઉટ ક્યાં આવે છે કે રિયલી આ જીવ અને ભગવાન, કે રિયલી મારામાં ભગવાન થવાની તાકાત છે, એ સંશય, બરાબર? અને જે ઊંધું જ માની લીધું હોય કે હજી આપણે જીવ છે એવું તો માનીએ છીએ, પણ તો પણ આ શરીર પ્રત્યે મોહ તૂટતો નથી, તો આ શરીર હું છું ત્યાં જાગૃતિની અવસ્થા ન હોય તો શરીર હું છું એવું પણ વચમાં આવી જાય છે, એવું આવી જાય છે ને, એ વિપરીત મિથ્યાત્વ છે. ઠીક છે, તો આપણા ડે ટુ ડે જીવનમાં જે આ પાંચેય મિથ્યાત્વ રહેલા છે, સંશય પણ છે, વિપરીત પણ છે, પછી એકાંતિક પણ છે, જેમ કે ઓલું જે ત્રિકાળી વસ્તુ છે એનો હજી આપણને પકડ નથી. ખ્યાલ આવે છે કે એકાંતમાં શું છે? એક જ પક્ષને પકડે છે. અજ્ઞાનમાં એવું નથી. ના, અજ્ઞાન ઇઝ ક્લોઝર ટુ વિપરીત વિચાર. વિપરીત કેમ? કેમ કે સાવ ઊંધું જ માને છે. અને અજ્ઞાનમાં શું છે? ક્યારે પુણ્યપાપ કોને જોયા છે? હશે જે હોય, હશે જે હોય નહીં, પણ કોને જોયા છે એને નેગેટ જ કરી નાખે છે. કે જીવ કોને જોયો છે? છે બી કે નહીં, આઈ ડોન્ટ કેર, આ શરીર જ છે. એટલે એ રીતે ત્યાં ક્લોઝ આવે. પણ જેણે જીવને એક્સેપ્ટ કર્યો કે ના, જીવ જેવી કોઈ સત્તા છે, પણ હવે ખાલી ક્ષણિકનું સ્વરૂપ જાણે છે અને ઓલું ટીકાળી સ્વરૂપ જાણતા નથી, ક્ષણિકનો જ પક્ષ વધી જાય. તો ઘણા જે હોય ને નિશ્ચયાભાસી, એને ત્રિકાળીનો જ પક્ષ વધી જાય કે અરે હું તો જીવ છું, જીવ તો ભગવાન સ્વરૂપ છે, અને ભગવાન સ્વરૂપ છે એટલે મારે કઈ કરવાનું જ નથી, હું તો બસ હું તો સુખનો ભોગ કરું છું. પછી ભૂખ બી લાગે છે, પણ ખ્યાલ આવે. એ ખાલી પોતાને નિશ્ચયાવાસી તરીકે ત્રિકાળીમાં ઘૂસી ગયા. ચાલો, અને ક્ષણિક જે અત્યારનો વર્તમાનમાં દોષ છે એને એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી. તો આ એક પક્ષને વધારે વજન આપી દેવું એ એકાંતિક મિથ્યા. એટલે એકાંતિક મિથ્યા તો ઇન અ વે તો ધર્મના રસ્તા પર છે, પણ કોઈક જગ્યાએ વધારે વજન આપીને થોડા એવું છે. હા, વેરી ગુડ. કે અનેક ધર્મ એક જ પર્સનમાં છે ને, કે એ પર્સન મામા કાકા દીકરો આદિ બધું જ છે, એને કોઈ પણ એક જ એંગલથી માનવું. હવે સપોઝ આઈ એમ અ ફ્રેન્ડ ટુ સમબડી, તો એને મિત્ર જ માની, વિચ ઇઝ ઓકે. પણ એ પોતાને ખાલી મિત્ર જ માને અને એના પપ્પા સાથે પણ મિત્ર જેવો વ્યવહાર કરે, એના પુત્ર સાથે પણ મિત્ર જેવો વ્યવહાર કરે, એ બરાબર નથી ને? એ એકાંતિક વિચાર. ચાલો આગળ. હવે છેલ્લું વિનય મિથ્યાત્વ અથવા વૈનય મિથ્યાત્વ. સમસ્ત દેવને અને સમસ્ત ધર્મ મતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. જો એના એક્ઝામ્પલ તરીકે આપણા બુકમાંથી જોયું છે, ઇનવે દેટ ઇઝ ઓલસો વિપરીત. કરેક્ટ, ઇટ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ વિપરીત. બધા ખાલી સિમિલર છે. હવે પૂજા કરવાથી ધર્મ થાય છે, તો તમે વિતરાગી દેવની કરો કે કોઈ બીજા દેવની કરો, શું કરો? આપણા ભાવોથી મતલબ છે. મારા ભાવ આ, ખાસ તમે અમેરિકા આદિ દેશોમાં જાઓ ને તો ત્યાં બહુ સાંભળવા મળે કે હું તો શું કરું છું કે હું તો બધી જ જગ્યાએ જાઉં સાંભળવા, અને એમાંથી મને જે આમ સારું લાગે ને તો આઈ ઓનલી ગ્રાસ. એટલે એ બ્રહ્માકુમારી આદિમાં જે ત્યાંથી શાંતિની વાતો ગ્રહણ કરીએ છીએ, પછી કોઈક મેડિટેશન વાળા પાસે જોઈએ તો ત્યાંથી કેવી રીતના આપણે સ્વાસ્થ્ય ઉપર મોનિટર કરવાનું એને હું જોઉં છું. તમારે જૈનમાં આવીને હું આત્માને ગ્રહણ કરું છું, હું તો બધેથી સારી સારી વસ્તુ ગ્રહણ કરું. એટલે આમાં અંડરલાઈન બોટમ લાઈન શું છે? કે આઈ એમ સો સ્માર્ટ કે આઈ નો બેટર દેન યુ ઓલ, કે આઈ એમ એબલ ટુ ગ્રાસ બેસ્ટ થિંગ ફ્રોમ ઓલ ઓફ યુ. ખ્યાલ આવે છે કે? ચાર લઈને એક મિત્ર વિનય. જો આ પાંચ પ્રકારના મિથ્યાત્વ જે કીધા અને એના એક્ઝામ્પલ જે આપ્યા, તો એક્ઝામ્પલમાં બે ટાઈપના એક્ઝામ્પલ છે. અમુક જે અગ્રહિત ટાઈપ એક્ઝામ્પલ પણ છે, જે રીતના શરીરને પોતાનું માનવું, અને અમુક એક્ઝામ્પલ ગ્રહિત ટાઈપ પણ છે, જેવી રીતના આ પીપળાના ઝાડ આદિને ધર્મ માનવું એ ગ્રહિત ટાઈપનું છે. બરાબર છે ને? તો અહીંયા એના ભેદમાં તો એ પાંચે ગ્રહિતના ભેદ કીધા છે, શાસ્ત્રમાં પણ એવી રીતના છે, પણ એક્ઝામ્પલમાં બે ટાઈપના એક્ઝામ્પલ છે. કેમકે દેવ ટાઈપ ના એમ કહો ને કે અમુક અંશો એ પાંચે માં જોવામાં આવે છે. આપણને છે કોઈ પણ એની મિત્ય ગ્રંથિ જીવ એને પાંચે હોય જ છે. એવું ના હોય કે તમે એકાદ બે ઉડાવી દો અને બાકીના બાકી રહી ગયા છે, એવું નથી. જેને ગ્રહિત આખું એક સાથે ક્લિયર થાય છે પછી અવગ્રહિત પર કામ કરે છે. એટલે જે સાચા ધર્મમાં આવે છે, સાચા દેવશાસ્ત્ર ગુરુને માને છે, સાચા શાસ્ત્રથી તત્વ અભ્યાસ આદિ કરે છે, આત્માના ખરા વિકલ્પાદિમાં જાય છે, પણ હવે તો પણ એને જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી સંશય આદિ તો છે. ખ્યાલ આવે? એટલે એવું પણ નથી કે આ ગ્રહિતને એકદમ પહેલા આખું ક્લિયર કરી નાખ્યું, હવે અગ્રહિત પર કામ કરે છે, પછી અગ્રહિતને ક્લિયર કર્યું અને સમ્યક દર્શન પ્રાપ્ત, એવું પણ નથી. એને અગ્રહિત કીધું. એટલે આ પાંચ માં એ અગ્રહિત ના પણ એવા અંશો છે કે જે પહેલેથી લઈને આવ્યા, અને આ ભવમાં નવું પણ ગ્રહણ કરેલું. જેવી રીતના આપણને સપોઝ ફ્લૂ નો તાવ આવ્યો, બરાબર? તો ફ્લૂ નો તાવ આવ્યો એ આપણું નોર્મલ સિચ્યુએશન છે, નોર્મલ નથી, બરાબર? એ ઇલનેસ છે, ઇલનેસ તો છે. તો નોર્મલ થી ઇલ થયા એટલે શરીર બગડ્યું. હવે સપોઝ ડોક્ટર મિસ ઇન્ટરપ્રિટેશન કરે અને ફ્લૂ ની બદલે કઈક બીજી દવા આપણને આપી દે, અને બીજી દવાને કારણે એના પણ વાયરસ ઘૂસી જાય જે પણ અંદર, અને એને કારણે બીજી બીમારી થાય, તો એ શું થાય છે? પેલા ફ્લૂ ઉપર ટોપઅપ થયું, પેલું ફ્લૂ તો ગયું નથી અને બીજી બીમારી પણ આવી ગઈ. એના જેવું કે આ અગ્રેસ કેવું છે કે નોર્મલ જીવ નથી, ઓલરેડી બીમારી, અને એના ઉપર આ ભોગમાં આપણે કઈક બીજી, ગુરુદેવ કે ને કે બીજા લાકડા ઘૂસી ગયા છે, બીજા અંદર લાકડા ઘૂસી ગયા એટલે હજી એક ટોપઅપ લેવલ થઈ ગયો, એટલે બીમારીમાં વધારે બીમાર થઈ ગયો. તો હવે સાજા થવો તો શું કરવાનું? તો બધું જ હટાવવું પડશે ને, ઓલું પણ હટાવવાનું છે ને આ પણ હટાવવાનું છે. તો ઉપચારથી એમ કહેવાય કે ગ્રહિત મિત્યા તો પહેલા જાય, કેમ કે જે ઊંધા લાકડા ઘૂસી ગયા છે પેલા તો એને કાઢે તો સાચો ધર્મ શું છે સમજે, બરાબર? અને સાચો ધર્મ શું છે એમ સમજે તો પછી આને પણ હટાવે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે. એ દ્રવ્યાનયોગની પરિભાષાથી એમ કહેવાય કે ગ્રહિત પહેલા જાય છે પછી અગ્રહિત છે. કર્ણાનયોગના સૂક્ષ્મ એંગલથી વિચાર કરવા જાઓ તો સમ્યકત્વના પહેલા સુધી બંને હોય જ છે, એટલે દેવી સાથે જાય અત્યારના મનુષ્ય ગતિ. અન્ય ઠેકાણે ખાલી અગ્રહિત જ છે, અગ્રહિત જાય તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. ખ્યાલ આવે? જો આપણે નીચે ફૂટનોટ વાંચીએ, અરે હજુ બ્રેકેટનું વાંચીએ છીએ, પેજ 107, સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ શું છે? કે મિથ્યાત્વ છે. સૌથી પ્રથમ તેને ટાળ્યા સિવાય અવિરતી આદિ બંધના કારણો પણ ટળતા નથી, માટે સૌ પ્રથમ મિથ્યાત્વ ગ્રહિત અને અગ્રહિત ટાળવું જોઈએ. આપણે પહેલા શું વાંચ્યું? બંધના કારણો કેટલા છે? પાંચ. કયા કયા? મિથ્યાત્વ, અવિરતી, સમાજ, કચારે. આ પાંચે જે ઓર્ડરમાં છે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એ ઓર્ડરમાં જ ચડે પણ છે. સૌથી પહેલા મિથ્યાત્વ જાય છે, પછી અવિરતી, પછી પ્રમાદ, પછી કચાય, પછી યોગ. તો આગળ વધવા માટે પહેલા મિથ્યાત્વ ક્લિયર કરવું પડે એવું અહીંયા કહે છે. એ મિથ્યાત્વના પાંચ પ્રકાર આપણે જોયા, નામ, પરિભાષા અને અમુક એક્ઝામ્પલથી થિયોરેટિકલ તો આપણે જોયું. હવે આપણા જીવનમાં એને કેવી રીતના ઊંડો વિચાર કરવાનો, અને આપણા જે હવે તમે આજે ઘરે જાઓ તો વિચાર કરજો કોઈ સિચ્યુએશન બને, એ સિચ્યુએશનમાં આપણા જે પરિણામ બને તે પરિણામ કયા મિથ્યાત્વની કેટેગરીમાં જશે એવું વિચાર કરો. સુરતાથી તો એમ જ કહેવાય કે જો પીપળાના ઝાડને બાંધે છે એ વિપરીત વિચાર. આપણે કોઈ બાંધીએ છીએ? આપણે તો કોઈ બાંધતા નથી, તો એનો મતલબ આપણને વિપરીત મિથ્યાત્વ નથી એવું પણ નથી. એ આઈટમ નથી, પણ એવી કઈક સૂક્ષ્મ માન્યતાઓ આપણી હોય છે આપણા અંદરમાં કે જેને કારણે જ આપણે હજી મિથ્યા થઈ છે, નહીં તો તમને દ્રષ્ટિ થઈ ગયા હોય, ખ્યાલ આવે? તો એ શું આપણામાં રહી જાય છે એને વિચારીને એને કરેક્ટ કરવું, એ જ સમ્યક્તા ઉત્પન્ન કરવાનો રસ્તો છે. એટલે એ વિચાર કરજો અને કઈ કેટેગરીમાં ફોલ થાય છે એ વિચાર કરજો. હવે એનાથી આગળ આપણે અભિવ્યક્તિ અને એનું જે સ્વરૂપ છે આપણે નેક્સ્ટ ટાઈમ. જો વૈનિક મિથ્યાત્વ શું છે? સમસ્ત મતો અને સમસ્ત દેવમાં સંપર્ક, એને વૈનિક મિથ્યાત્વ કહે છે. ચલો આપણને દેવનું કદાચ નથી, કેમ કે આપણે શું માનીએ છીએ કે વિતરાગી દેવ જ સાચા દેવ છે, બરાબર, અને વિતરાગી ધર્મ જ સાચો ધર્મ છે. પણ એવા કંઈક સૂક્ષ્મ સિદ્ધાંતો છે જેમાં આપણે એમ પણ માની લઈએ કે ના એમાં શું છે, આમ પણ કરો તો ચાલ. જેવી રીતના જો અહીંયા અમુક એક્ઝામ્પલ આપ્યા છે, વેરી ક્રૂડ એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ કોઈ પંડિતજી હોય જે આપણે સત્યનારાયણ કથાને બધું કરાવે એને એને સમજો પંડિતજી છે. એ પંડિતજી આપણી સામેથી આવે તો તમે શું કરો? એને કેવી રીતના તમારા માઇન્ડમાં ઇમેજ હોય? આપણે શું એને વિનય કરીએ છીએ એની વાત નથી, તમારા માઇન્ડમાં શું ઇમેજ બને? સપોઝ કોઈ નોર્મલ પર્સન આપણી આજુબાજુની જતા હોય રસ્તે ચાલતા, તો આપણે કાંઈ ઇમેજ ન બને કે ભાઈ પર્સન જે આવી ગયા એને જોયા, આપણે જોયું કે વોટ એવર કાંઈ એના લક્ષણો જોયા અને વી મૂવ ડાઉન. પેલું અવગ્રહ એવા અવાય ધારણા યાદ છે, તો અવગ્રહથી આગળ જ ન વધે કે જરાક એને જાણ્યું આગળ વધી ગયો. હવે કોઈ આવી રીતના પૂજારી હોય અથવા સમજો એનાથી આગળ વધીને કોઈ મહારાજ સાહેબ હોય, કોઈ મહાસતીજી હોય, હવે તમારા માઇન્ડમાં શું ઇમેજ બને છે? આઈ લિમિટેડ ધાર, તમારા માઇન્ડમાં શું ઇમેજ બને છે તમે વિચાર કરો, અને એને જો તમે પ્રધાનતા આપો છો કે ભાઈ આ મારાથી કંઈક વિશેષ છે એ વિનય મિત્ર, એના પર વિચાર કરજો કે આમાં એ સમસ્ત મતોમાં સમદર્શી પણ આમાં કેવી રીતના આવે છે અને કેવી રીતના વિનય મિત્ર છો.
દિનવાણી ભારતી તોરી જપો દિલ રહે જો તેરી શરણા રહે તો પાવે દિનવાણી કે જ્ઞાન સે તુજે લોકાલો સો વાણી માં સદા દેશ
બોલો દિનવાણી માત નો જય.